namo arihanta namo siddhanam namo ayariyanam namo uvajjayanam namo loye sarvasamuham mangalam bhagavan veero mangalam gautamo मंगलं कुंदकुंदायो जय धर्मोस्तु मंगलं आत्मानुशासनो मंगलाचरण श्री जैन शासन गुरु नमो नानाविधि सुखकारा आत्महित उपदेश ते करे मंगलाचार सोवे जिन शासन में आत्मानुशासन जाति युग हरि सुख कारि साची शासन जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भरत उपासना ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को भले उपकार नाशे मिथ्या ब्रह्म भाषना कांते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि उके होते अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को आत्मानुशासन जनों को है शिव का ये आत्मन दुख से बढ़ता अब सुख की वाचा करता इसीलिए मैं दुखारी अब सुखकारी रचना करता मधुर पाकी उपदेशामृत यदि कटु भी भाषित हो कटु औषधि ग्राहक रोगी पर किंचित तू कर भी तन हो आत्मानुशासन ग्रंथाधिराज अहियाँ विराजमान छे एमां आज आपणे 149 गाथानी चर्चा કરશો. આજથી આ એક નવો ટોપિક અહીંયા શરૂ થાય છે. આની પહેલાનો આપણો ટોપિક હતો દોષોની નિંદા અને ગુણોની પ્રશંસા. આ ટોપિક ઉપર ઘણી ગાથાઓ આવી 139 થી લઈને 149 લગભગ 10-11 ગાથાઓ આ ટોપિક ઉપર આપણે જોઈ. હવે વિષય આવે છે સાધુઓ કી દુર્લભતા અને વિપરીત વૃત્તિ. સાધુઓ એટલે મુનિઓની દુર્લભતા અને વિપરીત વૃત્તિ. આના પર લગભગ 149 થી લઈને 167 સુધી ગાથાઓ છે. લગભગ 20-25 ગાથાઓ છે આના પર. આનો વિષય આપણે આજે જોશું. યોગાનુયોગ પર્વાધિરાજ 10 લક્ષણ પર્વ ચાલી રહ્યા છે એમાં આજે ઉત્તમ માનનો દિવસ છે અને આજની ગાથા આપણી માન કષાયની ઉપર છે. ઉત્તમ માનનો દિવસ છે અને આજની ગાથા આપણી માન કષાયથી રહિત મુનિરાજ કેવા હોવા જોઈએ એના ઉપર જ છે. એવું કોઇન્સિડન્સ બને. જુઓ, શરૂઆત આપણે ક્યાંથી કરીએ કે જીવનું પ્રયોજન શું છે? સુખી થવું. જીવનું પ્રયોજન શું છે? સુખી થવું. આપણે અહીંયા શાસ્ત્ર આદિ સાંભળવા કેમ આવ્યા? મંદિરના દર્શન કરવા કેમ આવ્યા? કેમ કે આપણને એવી ઈચ્છા છે કે અહીંયા આવીને આપણા પરિણામ શાંત થશે, આપણને એવો મોક્ષ માર્ગનો રસ્તો મળશે કે જેને અનુસરીને આપણને સાચું સુખ પ્રગટ થઈ શકશે. બરાબર છે? જીવનું પ્રયોજન છે સુખી થવું. પણ જો એવા પ્રયોજનથી વિપરીત અહીંયા પણ કોઈ આપણને એવો જ માર્ગ બતાવે કે જેનાથી સંસારનું પ્રયોજન પોષાય તો પછી એનો શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. જો મુનિરાજની દશા તો કેવી હોય છે? આપણે થોડું 10 લક્ષણ પર્વ છે એટલે એનું પણ થોડું જોઈએ. મુનિરાજ તો નિરંતર સમતાભાવમાં રહે છે. પ્રવચન સાહેબ પ્રાપ્તિ કરો હું સામ્યની જેનાથી શિવ પ્રાપ્તિ મળે. પાંચમી ગાથા મંગલાચરણમાં છે કે શિવ પ્રાપ્તિ એટલે સુખની પ્રાપ્તિ મને થાય. સેનાથી સુખની પ્રાપ્તિ થાય? સામ્ય ભાવથી સુખની પ્રાપ્તિ થાય. સામ્ય ભાવ એટલે સુખ, સંતા ભાવ. જે વિતરાગ આપણે કહીએ છીએ ને, એ વિતરાગતા નાસ્તિરૂપ કથન છે કે રાગ દ્વેષથી રહિત. પણ રાગ દ્વેષથી રહિત એટલે એકચ્યુઅલી કેવા જીવના ભાવો? રાગ દ્વેષથી રહિત હોય તો કેવા હોવા જોઈએ? કે સમતા ભાવરૂપ હોવા જોઈએ. મુનિરાજના ભાવો કેવા હોય છે? સમતા ભાવરૂપ હોય છે. કે એમને મહેલ હોય, સ્મશાન હોય, રાગ હોય કે હીરો હોય, ગમે તે હોય, એમને તો કાંઈ એમાં અંતર દેખાતો નથી. ક્યાંય રાગ નથી, ક્યાંય દ્વેષ નથી. બધી જ પરિણતિમાં સમતાભાવ જેમને હોય એને મુનિદશા કહે છે. મુનિદશા એટલે શુદ્ધોપયોગ રૂપ મુનિદશા. મુનિદશા એટલે કેવળ જ્ઞાનની તળેટી, એવું આવે ને બોલમાં આપણે આવે છે ને. તો જે જીવ એવા હાલતા ચાલતા સિદ્ધ એવી અવસ્થામાં છે કે જે નિરંતર પોતાના આત્મામાં દર અંતર પૂરે છે, અંદર દર અંતર પૂરે છે, બહાર અંદર જાય છે, ત્યાં આનંદનો ભોગ કરે છે, ત્યાં સ્થિર નથી રહી શકતા, તો બહાર આવી જાય છે. બહાર આવીને પાછો પુરુષાર્થ શેનો કરે છે? પાછા પોતાના આત્મામાં લીન થઈ જાય. બરાબર, એવો પુરુષાર્થ એ મુનિરાજ કરે છે. એવી મુનિ દશા જે જીવ પોતાના શુદ્ધાત્મામાં નિરંતર લીન રહેવાનો પ્રયત્ન કરે છે, એવી મુનિ દશા એને આપણે દાસાનો દાસ છે. એ ચારિત્ર રૂપ દશા એ ખરેખર ધર્મ છે. ચારિત્ર એટલે કે પોતાના સ્વરૂપમાં લીન રહેવું, સ્થિર રહેવું, એને ચારિત્ર કહેવાય છે. પોતાના સ્વરૂપમાં ચર્યા કરવી એને ચારિત્ર કહેવાય. બહારમાં આ ક્રિયા કરી નાખી, ઓલી ક્રિયા કરી નાખી એને ચારિત્ર ન કહેવાય. ચારિત્ર કોને કહેવાય? પોતાના સ્વરૂપમાં જે લીન રહે, અંદર આનંદની મસ્તીમાં મસ્ત રહે એને ચારિત્ર કહેવાય છે. તો જે મુનિરાજ એવી દશામાં છે એ ખરેખર એક ચારિત્રરૂપ ધર્મનું પાલન કરે છે, એ ચારિત્ર ધર્મને અંગીકાર કરે છે. અને એવી દશામાં, એ શુદ્ધોપયોગ રૂપ દશામાં મુનિરાજને ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય બોલવું, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આદિના ભાવ જ ઉત્પન્ન નથી થતા. ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજને એવા ભાવ ઉત્પન્ન જ નથી થતા. તો એને, એની સામે એને ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ એ 10 પ્રકારના લક્ષણો કહેવાય છે. ધર્મ 10 પ્રકારનો નથી, ધર્મના લક્ષણો 10 પ્રકારના છે. અને 10 તો ખાલી નામ કીધા, બાકી ખરેખર તો એક ધર્મ, એક ચારિત્રરૂપ ધર્મ જે છે એની તમે નાસ્તિરૂપ વાત કરો તો એવા તો અનેક ધર્મ મુનિરાજને હોય છે. ખ્યાલ આવે કે નહીં? તો આપણે અત્યારના પર્વાધિરાજ જે 10 લક્ષણની પર્વ ચાલી રહ્યા છે એમાં આપણે મુનિરાજને એક એક ધર્મને યાદ કરીને આપણામાં પણ એવા ગુણો પ્રગટ થાય એવી ભાવનાથી એ મુનિરાજની સાધના આરાધના કરી રહ્યા છે. પણ એ સાધના આરાધનાની પાછળ એક મુનિ દશાનું સ્વરૂપ કેવું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. મુનિ દશા કેવી છે? નિરંતર અંતર મુરતમાં અંદર બહાર ઝૂલતા. ઇમેજિન કરો કે ભરત ચક્રવર્તીએ મુનિ દીક્ષા લીધી, મુનિ દીક્ષા લીધી અને એક જે હજી પોતાના આત્મામાં લીન થયા તો બહાર આવ્યા જ નહીં, અને એ લીન થઈને શ્રેણી માંડીને કેવળના એમણે પ્રગટ કર્યું. બરાબર, એમના પુત્ર અર્કકીર્તિને આદિરાજ. કોણ? ભરત ચક્રવર્તીના પુત્ર અર્કકીર્તિને આદિરાજ. એમણે દીક્ષા લીધી અને 4 કલાકમાં કેવળ. ખ્યાલ આવે છે કે? પછી અનેક મલ્લિનાથ ભગવાન, એમણે દીક્ષા લીધી કેટલા દિવસમાં? 6 દિવસમાં કેવળના. ખ્યાલ આવે છે કે નહીં? એ મુનિરાજ પોતાના આત્માના પરિણતિમાં ઝૂલી રહ્યા છે. ક્યારે શ્રેણી માંડીને કેવળના પ્રગટ કરી દેશે એ આપણને ખબર નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એમને શું કહેવાય છે? હાલતા ચાલતા સિદ્ધ. એમ કે હમણાં સિદ્ધ ભગવાન થઈ જશે, હમણાં અયંત થઈ જશે. ખ્યાલ આવે છે? એ ભરત ચક્રવર્તીની તો કથા બધી અજબ ગજબની છે. હજી કેમ કે આજના ભગવાનના પુત્ર એટલે સૌધર્મ ઇન્દ્રાદી એમના મિત્ર, તો એમનો પણ દીક્ષા કલ્યાણ ઉજવવા માટે દેવો આવ્યા. અને હજી તો દીક્ષા કલ્યાણ ઉજવે છે ત્યાં તો એમને કેવલ જ્ઞાન થઈ ગયું. હજી તો અહીંયાથી ગયા જ નથી પાછા અને ત્યાં એમને કેવલ જ્ઞાન, ખ્યાલ આવે છે? એટલે મુનિ દશા તો આવી જે નિરંતર પોતાની આત્માની ધૂનમાં ઝૂલતા હોય. અરે આપણે ગુરુદેવશ્રીને જોયા છે ને, માતાજીને જોયા છે ને, શ્રાવકો બી એવા હોય છે જે પોતાની આત્માની ધૂનમાં ઝૂલતા હોય. સોગાનીજી ને બધા એવા જીવો થયા. તો એવી જે અંદર આત્માની ધૂન જેને લાગી છે ને, એ ખરેખર ધર્મના માર્ગ ઉપર છે. એવા ધર્મના માર્ગથી વિપરીત જો અન્ય કોઈ શ્રાવક અથવા મુનિરાજો જોવામાં આવે તો એમનો સમાગમ કરવો યોગ્ય નથી. એવા વિપરીત વૃત્તિવાળા મુનિરાજોની આપણે આજે થોડીક વાત કરવાના છે. જો આપણે તો અહીંયા મુંબઈમાં એવા કોઈ દેખાતા નથી ને મુનિરાજો, આજે કદાચ આ મૂળ દિગંબર આપણે આમ જઈએ એ સંઘમાં ને, તો ત્યાં ઘણા બધા મુનિરાજો આપણને જોવામાં આવે છે. અને આપણે આપણા સૌરાષ્ટ્રને એ તરફ જઈએ તો અન્ય સ્થાનકવાસીને એ બધા મુનિરાજો જોવામાં આવે છે, એમાં એ પંથમાં દીક્ષિત. પણ આપણો વિવેક હોવો જોઈએ ને કે ખરેખર મુનિ દશા કેવી હોવી જોઈએ, જણાવે એ ખરેખર મુનિ દશા કેવી હોવી જોઈએ એ વિવેક તો આપણો છે. આપણું પ્રયોજન શું છે? સુખી થવા. સુખી થવાનું પ્રયોજન જે પૂરું પાડે, જે આપણને એના પર પુષ્ટ કરે, એ પદો તો આપણા માટે પૂજ્ય છે, બરાબર. પણ જેવી રીતના સમજો, આપણે સંસારી અવસ્થામાં કોઈ સ્કૂલ બનાવો, કોઈ મંદિર બનાવો, એવા બધા પ્રોજેક્ટ્સમાં આપણે જોડાયેલા છે. અને જો મુનિરાજ પણ એવા જ પ્રોજેક્ટમાં જોડાયેલા હોય તો એ વાસ્તવિક મુનિ દશા નથી, ખ્યાલ આવે છે? એ વાસ્તવિક મુનિ દશા નથી. જેવી રીતના સંસારી જીવો છે, સંસારી એટલે આપણા જેવા બધા, તો આપણને ક્રોધ માન માયા લોભ બધા જ કષાયોની તીવ્રતા જોવામાં આવે છે. હવે જો એટલી જ તીવ્રતા મુનિ દશામાં પણ જોવામાં આવે, જેવી આપણે આજે માર્ગવ ધર્મ છે ને, જેટલી માન કશાયની લોલુપતા કે કોઈ આપણા વખાણ કરી દે તો આપણને એવું મોટું પદ મળી જાય, એવી જે લાલચ, એવો જે લોભ જે શ્રાવક દશામાં જોવામાં આવે છે, જો એવું જ મુનિ દશામાં પણ જોવામાં આવે તો એ વાસ્તવિક મુનિ દશા નથી, ખ્યાલમાં આવે છે? જો આપણો વિષય શું છે, ફરીથી આને કનેક્ટ કરીએ. હવે વિષય છે આપણો સાધુઓ કી દુર્લભતા એવં વિપરીત વૃત્તિ. આ જે આત્માનું શાસન ગ્રંથ છે એ ચરણાનિયોગ આધારિત ગ્રંથ છે. એટલે ચરણાનિયોગના એંગલથી જીવોની અંતરંગ બહિરંગ પરિણતિ કેવી હોવી જોઈએ એનું વર્ણન આમાં થ્રુઆઉટ આપણને આવે છે. તો હવે આ અમુક નેક્સ્ટ 15-20 ગાથાઓમાં એ મુનિ દશાની વાત આપણને કહેવામાં આવશે, ખ્યાલ આવે છે? જો આપણે પહેલી ગાથા લઈએ છીએ 149, એમ ઉપર પહેલા મથાવવું જોઈએ. યથાર્થ ચારિત્ર પાલને વાલે મુનિ વિરલ હૈ. જે મુનિરાજ સાચું ચારિત્ર એટલે કે જેનું સાચું અંતરંગ બહિરંગ સ્વરૂપ છે એવા ભાવલિંગી સંતો બહુ વિરલ છે, બહુ રેર છે. આત્માનું શાસન ગ્રંથ છે ને, ક્યારે રચાયો? જે ગુણભદ્ર આચાર્ય રચના કરી, મારા ખ્યાલથી 800,000 એ એરિયામાં, ઈસવીસન એ ટાઈમ ફ્રેમમાં એમની રચના થઈ. અને પછી પંડિત ટોડરમલજી એમની ટીકાની રચના કરી છે, ખ્યાલ? એટલે એ ટાઈમમાં પણ આવું જોવામાં આવતું હશે ને, તો એમણે રચના કરી છે, ખ્યાલ આવે છે? કે વાસ્તવિક ભાવલિંગી સંતો બહુ વિરલ હોય છે. જો નીચે સુગતિ કે સાધનભૂત ધર્મરૂપી ભાવો કી વૃદ્ધિ કરને વાલે જીવ થોડે હૈ. સુગતિ કે સાધનભૂત કે જેમની જેમનો સમાગમ કરીને જેમના સાધન દ્વારા જીવોની સુગતિ, સુગતિ એટલે દેવગતિ એમ નહીં, મોક્ષ ગતિ આદિ એની પ્રાપ્તિ થઈ શકે તો એવા એવા વૃદ્ધિ કરને વાળે જીવ થોડે હૈ યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ જો આપણે ગાથા લઈએ 898 એ એરિયામાં એના પછી એટલે 900 ની આજુબાજુ લગભગ આ શાસ્ત્રની રચના થઈ છે. કહેવાનો મતલબ શું છે કે ત્યારે પણ આવા ભાવલિંગી સંતો વિરલ જોવામાં આવતા હશે અને ત્યારે પણ એવા વિપરીત સાધુઓ જોવામાં આવતા હશે ને. એટલે તો એમણે આમાં આપણને અષ્ટપાવર ગ્રંથમાં કુંકુંદ આચાર્ય ભગવાને પણ જે એમાં મુનિરાજનું સ્વરૂપ કેવું હોવું જોઈએ અને કેટલી કડક વાતો કીધી છે, ખ્યાલ આવે ને. એટલે જે આપણા રોલ મોડલ છે, જો જે આપણે જે સિદ્ધાંત પર આપણે ચાલીએ છીએ, જે પ્રિન્સિપલ્સને આપણે માનીએ છીએ, તો એના મુનિ કેવા હોવા જોઈએ એનું સ્વરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ. નહીં તો આપણો રોલ મોડલ કોણ, કેવી રીતના ખબર પડે, ખ્યાલ આવે ને. આપણે મંદિરમાં આવીએ છીએ, ક્લાસ આ બધું સાંભળીએ છીએ, ઇટ શુડ નોટ બીકમ અ રૂટીન એક્ટિવિટી. એનું કંઈક તો પર્પઝ હોવું જોઈએ ને, એનું કંઈક બિગર ગોલ હોવો જોઈએ અને આપણે એ ગોલ પર આગળ વધી રહ્યા છીએ કે નહીં એનું કંઈક મેજરમેન્ટ હોવું જોઈએ. તો એના ગોલ તરીકે આપણી પાસે હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન તો છે, પણ સાથે મુનિ દશા કેવી હોવી જોઈએ એનું સ્વરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો ગાથા લઈએ. કલિમે નીતિ જગ મે નરપતિ કરતે નિશ્ચિત દંડ વિધાન કિંતુ ઉસે ધન સ્ત્રોત બનાતે ધન વિહીન હૈ આશ્રમવાન નિજ નંદન અનુરક્ત ગુરુ સન માર્ગ દિખાને મે અસમર સાધુ ચરિત આચાર શિષ્ય હરમણી સમાન તેર વિરલ. જો આનો અર્થ પહેલા 4-5 લાઈન વાંચીએ, કેમ કે પહેલી 4-5 લાઈનમાં જ એને ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે કે શું કહેવા માંગે છે, પછી એનો આપણું કનેક્શન બેસ્ટ છે. જો વાંચીએ છે અર્થ, કલિકાલ મે દંડ કી નીતિ હૈ. કલિકાલ એટલે ત્યાં કડીકાળ ચાલુ છે ને, તો હમણાં કોઈને કઈ અનુશાસન પડાવવું હોય તો નીતિ શું છે કે દંડથી જ પાડી શકાય. બોલું આપણે સામ દામ દંડ ભેદ એ ચાર વસ્તુ આપણે સાંભળી છે ને ક્યારેક, કે સામેવાળાને વ્યક્તિને કાં તો તમે કાંઈ લોભ આપો, પ્રલોભન આપો, કાં તો એને તમે કાંઈ દંડ આપો, કાં તો તમે એને કાંઈ ભય બતાવો, એ બધી કૂટનીતિઓ કહેવાય ને. હવે કડીકાળમાં કોઈ જીવને કંઈ પડાવવું હોય તો કાં તો દંડ ચાલે, અથવા જે આપણા સંસારી લોકોમાં લોભ ચાલે. હવે જે મુનિરાજ છે એમને તો તમે શું લોભ આપો. કોઈ આચાર્ય ભગવાને એના શિષ્ય મુનિરાજ જે હોય એને કંઈક આચાર અને બધું પડાવવું હોય તો મુનિરાજ બીજા મુનિરાજને શું લોભ આપે. તો એમના માટે તે દંડની નીતિ છે, ખ્યાલ આવે. હજી આપણે વાંચીએ પછી એનું કનેક્શન બેસશે, ઉભા રહેજો. કલિકાલમાં દંડ હી નીતિ હૈ, દંડ દેને સે હી ન્યાય માર્ગ ચલતા હૈ, ઓર દંડ રાજાઓ દ્વારા દિયા જાતા હૈ. દંડ દેનાર એનો હકદાર કોણ, કે રાજા છે. બરાબર, રાજા કે બિના કોઈ ઓર દંડ દેને મેં સમર્થ નહીં હૈ, પરંતુ વે રાજા ધન કે લીએ હી ન્યાય કરતે હૈ. એ રાજા ન્યાય શું કામ કરે, કે જ્યાં એને કઈ ફાયદો દેખાતો હોય તો કરે, નહીં તો શું કામ કરે, ખ્યાલ આવે. આપણે આજકાલનું તમે પોલીસ પ્રશાસનને જોઈ લો અથવા આપણી ગવર્મેન્ટને બધું જોઈ લો, તમને કનેક્શન બેસી જાય ને કે એ લોકો જ્યાં ઇન્વોલ્વ થાય તો ઇવેન્ચ્યુઅલી એમને શું ફાયદો, એ સૌથી પહેલો પ્રશ્ન આવે, ખ્યાલ આવે ને. તો એ ન્યાય શું કામ કરે, કે જ્યાં એને ફાયદો દેખાય તો કરે. હવે જો આગળ વાંચ્યું, પરંતુ મે રાજા ધન કે લીએ હી ન્યાય કરતે હૈ, જ્યાં ધન આને કા પ્રયોજન સિદ્ધ ન હો વહાં વે ન્યાય નહીં કરતે. બરાબર, લેકિન યહ ધન આશ્રમવાસી મુનિઓ કે પાસ નહીં હોતા. મુનિરાજો પાસે તો કોઈ ધન છે જ નહીં, ખ્યાલ આવ્યું કે નહીં, ક્યોંકિ ઉનકા વેશ હી ધન રહિત હૈ. ઇન ભ્રષ્ટ મુનિઓ કો રાજા ન્યાય માર્ગ મે નહીં ચલાતા. કનેક્શન બેઠું આટલું જે આપો, એમને લાંબી સ્ટોરી સેના માટે કરી કે મુનિરાજો જો ભ્રષ્ટ થતા હોય તો એને રાજા ન્યાય માર્ગમાં લાવી શકતા નથી. એટલું કહેવા માટે મેં આખી સ્ટોરી કીધી. કેમ નથી લાવી શકતા? કેમ કે રાજા તો પોતે જ એક શ્રાવક, એક સંસારી વ્યક્તિ છે. એ મુનિરાજને શું એવું પ્રલોભન આપે કે એવું કંઈક દંડ આપે કે જેનાથી મુનિરાજ પોતાના અનુશાસનમાં રહે? એવું કાંઈ ન કરી શકે. દેટ ઇઝ પોઈન્ટ નંબર વન. હવે આગળ, એમ પર શાસન નહીં કરતો. આપણે હમણાં પણ જોઈએ છે ને, સમજો કે કોઈ ગવર્મેન્ટ આવી છે આપણે, અને આપણા કોઈ સાધુ મહારાજ છે અથવા કોઈ મૂળ દિગંબરના મુનિરાજ આવી છે, તો એ લોકો અનુશાસન ને બધું કંઈ ગવર્મેન્ટની અંદર નથી આવતું. આપણા આચાર્ય પરંપરા જે હોય, એક આચાર્ય પરંપરા હોય ને, એક આચાર્ય હોય, એમના ઘણા શિષ્ય હોય, પછી એ શિષ્ય પણ કદાચ આચાર્ય હોય, તો એમના પણ સંઘ હોય. તો હવે સમજો કોઈ મુનિરાજે કંઈક દોષ કર્યો તો એ પોલીસમાં કમ્પ્લેન કરવા નહીં જાય કે મેં આ દોષ કર્યો, મને તમે પ્રતિક્રમણ આપો. એવું નથી કરતા. તો એમની પરંપરા શું છે કે પોતાના આચાર્યને એ જે પણ છે એ જાતના દોષ કહે છે, અને આચાર્ય યથા યોગ્ય એમને શિક્ષા કરે છે. બરાબર કે નહીં? આવી સિસ્ટમ છે કે? એટલે મુનિરાજોનું અનુશાસન પાળવા માટે આપણી લો સિસ્ટમ કે ગવર્મેન્ટ કે પોલીસ ડઝન્ટ કમ ઇન ટુ પિક્ચર. પિક્ચરમાં કોણ આવે? એ આચાર્ય અને આપણે જૈન ધર્મના સિદ્ધાંતો. બરાબર? આટલું એક પોઈન્ટ ક્લિયર. હવે જો બીજો પોઈન્ટ વાંચો. આચાર્ય સ્વયં હી વિનય નમસ્કાર આદિ કરાને કે લોભી હો ગયે હૈ. ખ્યાલ આવે કે નહીં? શું કહે છે? આચાર્ય સ્વયં જ કંઈ વિનય કરાવવા માટે કે કંઈક નમસ્કાર કરાવવા માટે લોભી થઈ ગયા છે. અતઃ વે ભી વિનયવાન મુનિઓ કો ન્યાય મેં પ્રવર્તન નહીં કરાતે. ઇસ પ્રકાર ઇસ કાલ મેં મુનિઓ કા નિર્દોષ આચરણ કરને વાલે તપસ્વી મુનિ શોભાયવાન ઉત્કૃષ્ટ રત્નો કી ભાંતિ થોડે હી હૈ. ખ્યાલ આવે છે શું કહે છે? જો આને થોડું તમે વર્તમાન કાળની પરિસ્થિતિ સાથે કોરિલેટ કરવાની ટ્રાય કરો. કોઈ આચાર્ય સંઘ છે, અથવા આચાર્ય સંઘ તો આપણે આમ જુઓ ને, સમજો આપણું ગ્રુપ છે અને આપણા કોઈ વિદ્વાન હોય મોટા. હવે વિદ્વાન પોતે જ માન કશાય કે યોગ કશાય આદિમાં જોડાઈ ગયા હોય, તો પછી જે શિષ્ય હોય એમને શું ઉપદેશ આપી શકે? એવી જ રીતે કોઈ મુનિરાજના આચાર્ય ભગવાન છે, એ આચાર્ય ભગવાન જ કોઈ માન કશાય યોગ કશાય આદિમાં જોડાઈ ગયા હોય, તો એમના શિષ્ય મુનિરાજને જે શિક્ષા આપે એ શિક્ષાનું ઇફેક્ટિવ પાલન થઈ રહ્યું છે કે નહીં એ કોણ ચેક કરે? ખ્યાલ આવે છે? હવે એને થોડું અધ્યાત્મ તરફ લાવો. આ તો આપણે થોડી જનરલ જનરલ વાતો કરીએ. ફરીથી આપણે જોઈએ મુનિરાજ મુનિ દશા કેવી હોવી જોઈએ. મુનિ દશા એટલે શુદ્ધો કેવું રૂપ મુનિદશા. જે જીવને પોતાના આત્માનો દ્રઢ નિશ્ચય છે, જે જીવ આ પોતાના શુદ્ધ આત્મામાં નિરંતર લીન રહેવાનો પ્રયાસ કરે છે અને લીન રહે પણ છે, કેમ કે જો દર અંતર્મુહૂર્તમાં એ પોતાના આત્મામાં મુનિરાજ લીન ન થાય તો ગુણસ્થાન પડી જાય, એવો જ નિયમ છે વિશ્વનો. ખ્યાલ આવે છે? તો એ પોતાના આત્મામાં લીન રહે પણ છે. હવે એવા મુનિરાજને, જે મુનિરાજે પોતાના વસ્ત્ર આદિ પણ ત્યાગ કેમ કરી દીધો? આપણા મુનિરાજ નગ્ન દિગંબર કેમ હોય છે? શું કહો છો? હા, એમને એટલા પરિગ્રહનો પણ વિકલ્પ નથી જોઈતો. ખ્યાલ આવે છે ને? એ મુનિ દશામાં નગ્ન દિગંબર અવસ્થા કેમ છે? કેમ કે કપડા આદિનો કે સંસાર આદિનો પણ વિકલ્પ જેમને નથી જોતો, એ જંગલમાં જઈને શું કામ રહે છે? અહીંયા સોસાયટીમાં જ કેમ ન રહે? હા, એ જંગલમાં એટલે રહે છે કેમ કે અહીંયા રહે તો કોઈ પણ કંઈક ચર્ચા કરવા આવે, કંઈક વાતો કરવા આવે અને એમને કંઈક પૂછવા આવે, ઓટોમેટિકલી એમનો ઉપયોગ એમાં એમાં જોડાયેલો રહે ને, તો પોતાના આત્મામાં ઉપયોગ ક્યારે લગાવે? એટલે બધાથી દૂર થઈને જંગલમાં જઈને એકલ વિહારી થઈને અથવા સંઘમાં એવી રીતના તપશ્ચરણ કરે છે. આપણે આવે છે ગ્રીષ્મ ઋતુમાં શિખરની ઉપર અને શીત ઋતુમાં નદી કિનારે વૃક્ષની નીચે વર્ષા ઋતુ આદિમાં, તો એવી કઠોર જગ્યાએ જઈને તપ કરે છે કે જ્યાં બીજા મનુષ્ય તો છોડો, બીજા તિર્યક જો પશુ પક્ષી પણ ન આવે અને એમને કેટલું પણ ડિસ્ટર્બન્સ ન થાય. ખ્યાલ આવે છે ને? એવી તો મોટી દશા હોય છે. અને એવી દશામાં જ્યાં પોતાના આત્માનો ઉપયોગ જામી જાય તો એ જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. હવે એની સામે કોઈ મુનિરાજે એવો પ્રોજેક્ટ લીધો કે આ ગામનું આપણે વધારે અપગ્રેડિંગ કરવું છે. આ સાચો એક્સિડન્સ કહું છું કે આ પર્ટિક્યુલર ગામ છે ને આમાં બધા આપણા મુમુક્ષુઓ જ રહે છે અને બધા ભદ્રિક જીવો છે, પણ એમાં બહુ ગરીબી છે, એટલે આપણે કંઈક કરવું જોઈએ. તો ત્યાં ગૌશાળા બનાવો, ત્યાં તમે આવી રીતના પેલું આપણા જે બધા જે બ્રહ્મચારી ભાઈઓ હોય એના દ્વારા તમે એક બધું હસ્તકામ કે કપડાનું, હા વણાટ જે પણ કહેવાતું હોય, હેન્ડ પ્રિન્ટ આદિ બધું એક આખું એક એનું લૂમ જેવું બનાવો, એટલે એમાંથી જે આજીવિકા ઉભી થાય તો એનાથી આપણું એક આપણા જૈન મુમુક્ષુઓનું શ્રાવકનું જ ભલું થાય, એમ આખું ગામનો પણ એમાં વિકાસ થાય અને આપણા શ્રાવકોનું પણ ભલું થાય. તો ઇનિશિયેટિવ સારો છે કે નહીં, સરસ ઇનિશિયેટિવ છે કે નહીં? આપણા મુમુક્ષુઓની અપબ્રિંગિંગ માટેની વાત છે, તો કંઈ ખોટું છે? ખોટું જરાય નથી, પણ આ કાર્ય મુનિરાજનું, આ કાર્ય શ્રાવકના પદનું કાર્ય છે. ખ્યાલ આવે છે કે? અરે જે મુનિરાજને પોતાના શરીર ઉપર એક વસ્ત્રનો તાણો પણ મંજૂર નથી, કેમ કે એટલો વિકલ્પ નથી જોતો અને આખા ગામનો વિકલ્પ લઈને બેઠા હોય, તો આત્મામાં સ્થિરતા ક્યારે ક્યારે થાય? ખ્યાલ આવે છે કે નહીં? અને સમજો કે એમ જે આખું ગામ એક મુનિરાજ તો ન સંભાળી શકે, તો કોઈને નોમિનેટ કરે કે ભાઈ તમે આ વ્યક્તિ આ સંભાળજો, તમે આ વ્યક્તિ આ સંભાળજો. ગમે તે નોમિનેટ કર્યા હોય તો એની પાસે અપડેટ તો મુનિરાજ જ લેવાનું કે નહીં? છેલ્લે જો એક મહાસિદ્ધાંત શું છે કે સમજો એક વ્યક્તિ પોતે કંઈ કામ કરતો હોય તો એણે પોતે એટલી જ વસ્તુનું ધ્યાન રાખવું પડે. હવે એ વ્યક્તિ મેનેજર બની ગયો અને એણે પાંચ વ્યક્તિઓને રાખ્યા કે તું આ સંભાળ, તું આ સંભાળ, તું આ સંભાળ, તો એનો મતલબ એ વ્યક્તિ ફ્રી થઈ ગયો એમ નથી. એણે પાંચ વસ્તુઓ હવે સંભાળવી પડે, એ બધાની જવાબદારી, એ બધાના અપડેટ, એ બધાના ફર્ધર થિંકિંગ બધું જ કરવું પડે. ખ્યાલ આવે છે કે? હવે જો કોઈ આચાર્ય પદે છે અને એવા આચાર્ય પદે રહેનાર મુનિરાજ પોતાના મુનિ સંઘમાં આવી રીતના કંઈક અલગ અલગ ઇનિશિયેટિવમાં બીજા બધા મુનિરાજને જોડી દીધા, ખ્યાલ આવ્યું કે? ચલો કોઈકને શાસ્ત્રો ભણવાનું ને ભણાવવાનું કામ આપ્યું, કોઈકને આવી રીતના જે મુનિ સંઘના એમ કહે ને કે એનું અનુશાસન, એનું મેન્ટેનન્સ વ્યવસ્થિત થાય છે કે શ્રાવકો વ્યવસ્થિત વ્યવસ્થા કરી કે આપણે જે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું છે તો એનું પ્લાનિંગ થયું કે આ બધું કામ અલગ અલગ વ્યક્તિઓને આપી દીધું. તો આચાર્ય ભગવાને બરાબર કામ કર્યું કે? બોલો, મારો તમને પ્રશ્ન છે. આચાર્ય ભગવાને આવી રીતના વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું કે એક જણે શ્રાવકો સાથે કોઓર્ડિનેટ કરવા, એક જણે આપણે મુનિ સંઘ અહીંથી ત્યાં જશે, ક્યાંથી ક્યાં જશે બધું પ્લાનિંગ કરવાનું, એક જણે આવી રીતના અનુશાસન આદિ કરવાનું, એક જણે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરવાનું અને બીજાને ભણાવવાનું, આવું બધું કામ બહુ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું મુનિરાજ આચાર્ય ભગવાન. તો બરાબર કર્યું કે નહીં? અરે એકે વસ્તુ બરાબર નથી, કેમ કે વર્ક ડિસ્ટ્રીબ્યુટ કર્યું તો એક પ્રોજેક્ટની જેમ કર્યું કે નહીં? અરે મોદી સંઘ તો કેવા હોય ખબર, દરેક મુનિરાજ પોતાના આત્મામાં લીન છે, કોઈ કોઈને ઇન્સ્ટ્રક્શન આપતું નથી અને કોઈ કોઈની પાસે અપડેટ બી લેતું નથી. જે ભદ્રબાહુ સ્વામીની સ્ટોરી ખ્યાલ હશે બધા, જયારે નોર્થમાં દુકાળ પડ્યો ને 12 વર્ષમાં, તો ભદ્રબાહુ સ્વામી સાથે 12,000 મુનિરાજનો સંઘ હતો અને બધા સાઉથમાં નીચે વિહાર કર્યા. ત્યાં જે પહેલા અયોધ્યા હસ્તિનાપુર ને ત્યાં બધે મુનિરાજના સંઘ હતા, ત્યાંથી નીચે પછી આ શ્રવણ બેલગોલા અને બધે તમિલનાડુ બધે લોકો વિહાર કરીને આવ્યા. તો ભદ્રબાહુ સ્વામીએ પહેલેથી વિચાર કરીને પ્લાનિંગ કરીને બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યું હશે. 12,000 મુનિરાજનો સંઘ, કોમ્યુનિકેશન કરવા માટે પણ બધાને એકસાથે બેસાડવા પડે, કોઈકને કંઈક કહેવું પડે, કંઈક તો ઓર્ગેનાઇઝેશન કરવું પડે કે નહીં. અરે કાંઈ ન હોય, મુનિરાજના સંઘની આખી પદ્ધતિ જુદી જ છે, ખ્યાલ આવે છે ને. મુનિ આચાર્ય ભગવાને કહ્યું આપણે વિહાર કરવા, એટલે બીજા બધા મુનિરાજને કંઈ પૂછવાની જરૂરત જ ન હોય, બસ એને વિહાર કરવાનો, ખ્યાલ આવે. પણ એ વિહાર કરવાનો છે એટલે એમનો ઉપયોગ એટલો જ એમાં જોડાય છે કે વિહાર કરવાનો, ઠીક છે ચાલો આપણે પાછા પોતાના આત્મામાં લીન થઈ જાય, ખ્યાલ આવે છે ને. આચાર્ય ભગવાન એ તો અમુક મુનિરાજને જે ક્ષયોક્ષમમાં તીક્ષ્ણ હોય ને એને ઉપાધ્યાય પદે નિયુક્ત કરે છે, એ તો એક પદ આપ્યું, પણ બાકી કોઈ કોઈને ભણવા ભણાવવાની રિસ્પોન્સિબિલિટી કંઈ આપતા જ નથી. ચાલો કોઈ નવ દીક્ષિત મુનિરાજ હોય તો એને ખાલી અમુક અનુશાસન કે ભાઈ આ તમે આટલું શીખાડજો, આટલું બેઝિક એમને માર્ગદર્શન હોય છે, બાકી તો બધા પોતપોતાની સાધના આવે કરો. બધાએ વિહાર, આપણે ભોજનનો ટાઈમ થાય તો બધાએ આના માટે જવાનું, બધા કંઈ પાછા આવવાનું, પછી બધાએ બેસીને આવી રીતના દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાનું, એવી કોઈ સિસ્ટમ આચાર્ય ભગવાન એ એન્ફોર્સ કર્યું એવું કંઈ છે જ નહીં. આ તો મુનિરાજ જાય છે ઓટોમેટિકલી પોતે આવીને જે દોષો લાગે આવીને કહી જાય આચાર્ય ભગવાન, ખ્યાલ આવે છે. અને આચાર્ય ભગવાન પણ પોતાના આત્મામાં લીન, મુનિરાજ પણ પોતાના આત્મામાં લીન. એવું નથી કે હજી આહાર કરીને આવ્યા અને દોષો કંઈક લાગ્યા હોય તો અહીં આચાર્ય ભગવાન સાંભળવા માટે રેડી છે, હા બોલ બેટા શું થયું, હવે તું આમ તારી સજા છે, આ તારી શિક્ષા છે, એવું કાંઈ નહીં. અહીંયા આચાર્ય ભગવાન લીન હોય તો એ મુનિરાજ અહીંયા બેસી એ પણ લીન થઈ જાય પોતાના આત્મામાં, ક્યારે આવે છે કે નહીં. અરે મુનિ દશા એટલે શુદ્ધો ઉપયોગ રૂપ મુનિ દશા, જેને એક વિકલ્પ પણ પોતાના માટે બોજો લાગે છે એને ખરેખર મુનિ દશા કહેવાય છે, ખ્યાલ આવે છે. હવે આપણે જ્યારે જ્યારે પણ આવી રીતના કોઈ પદ અથવા કોઈ સત્તા આદિ જોઈએ તો આપણે એને એનાલાઇઝ કરવું જોઈએ. આપણે કોઈ મુનિરાજ આદિને જોઈને નિર્ણય કરવો હોય કે ભાઈ સાચા મુનિરાજ છે કે નહીં તો કેવી રીતના કરશો બોલો, શું કહો? ભાઈ આશક્તિ, વેરી ગુડ. જો મુનિરાજના અંતરંગ પરિણામોની તો આપણને ખબર પડતી નથી, કોઈ જીવને બીજાની ખબર પડતી નથી, પણ બાહ્યથી જે 28 મૂળ ગુણો જે મુનિરાજને પાળવા યોગ્ય છે એ નિર્દોષ એનું પાલન થાય છે કે નથી થતું એ જોઈને જ આપણને ખ્યાલ આવે છે. જેવી રીતના મુનિરાજે ચશ્મા આદિ પહેર્યા હોય અથવા એમની હાથમાં ડાયરી કેવું કંઈ હોય, જે મુનિપદમાં અલાઉડ વસ્તુઓ શું શું છે જે મુનિરાજને જનરલી હોય છે, એક કમંડળ, એક પીછી અને બહુ બહુ તો એક શાસ્ત્ર, એનાથી વિશેષ કાંઈ જ નહીં. આનાથી વિશેષ કાંઈ પણ પરિગ્રહ જોવામાં આવે તો બરાબર નથી. મુનિરાજને ક્યારે એવું અટ્ટહાસ્ય ખ્યાલ આવે છે ને, મોટે મોટેથી હસવું, મોટે મોટેથી ચર્ચાઓ આદિ કરવી, વાતો કરવી, આમ તેમની વાતો કરવી, એવું બધું ક્યારે હોતું જ નથી. ધર્મને છોડીને બીજી કાંઈ પણ વાતો કરતા મુનિરાજ જોવામાં આવે તો એ બરાબર નથી, ખ્યાલ આવે ને. બે ચાર વસ્તુ જોઈને જ આપણને તરત કરવું પડી જાય કે આ ભાવલિંગી સાચા દિગંબર મુનિ સંત છે કે નહીં. એક વસ્તુ ધ્યાનમાં રાખે, આપણે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કોઈ મુનિરાજને આપણે દર્શન કરીએ પહેલા અને હજી આપણને ખબર નથી કે આ સાચા મુનિરાજ છે કે નહીં તો એમને યથાયોગ્ય વિનયથી નમસ્કાર કરવા યોગ્ય છે. જો ખબર પડે કે આ ભાવદેવી સંત નથી તો એમનો પછી એવો વિનય કરવા યોગ્ય નથી. ખ્યાલ આવે? અષ્ટપાપડની ગાથાઓમાં છે, તમે વાંચજો. સમજો, અત્યારના આપણે ભરત ક્ષેત્રમાં કોઈ વિદેહ ક્ષેત્રથી ચારણ વૃદ્ધિધારી મુનિરાજ પધારે તો ક્યાં જશે? એમની પાસે ઓપ્શન શું છે? સમજો, આપણી પાસે આવ્યા, ખ્યાલ આવે ને, તો એક મુનિરાજ આકાશમાર્ગથી આવશે. સમજો, આપણને ન દેખાય, સામે આવીને ઉભા રહીએ તો આપણે એની આપણે પરીક્ષા નહીં, પણ આપણે સાચા મુનિરાજ છે કે એટલી તો આપણી યોગ્યતા હોવી જોઈએ ને કે આપણે એમને નમસ્કાર કરીએ, પડગાહન કરીએ. આટલું બેઝિક તો આચરણની વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. ખ્યાલ છે? તો જો મુનિ દશા કેવી હોવી જોઈએ એનો ખ્યાલ આવે તો આપણે આ બધી વસ્તુ કરી શકીએ છીએ. અને એના માટે શરૂઆત ક્યાંથી કરવી? કે આપણું પ્રયોજન શું છે? કે સુખી થવું. સુખી થવા માટે આપણા માટે રોલ મોડલ્સ કોણ છે? તો દેવ, શાસ્ત્ર અને ગુરુ. દેવ કેવા હોવા જોઈએ? શાસ્ત્ર કેવા હોવા જોઈએ? ગુરુ કેવા હોવા જોઈએ? જો સાચા દેવ શાસ્ત્ર ગુરુનો નિર્ણય થયો તો ગ્રહિત મિથ્યાત્વ દૂર થાય છે, બરાબર? હવે એવા સાચા દેવ શાસ્ત્ર ગુરુનો નિર્ણય શાસ્ત્રના માધ્યમથી થયો, પણ વાસ્તવિક જો કોઈ આવું પદ સામે આવે છે તો એને આપણે કેવી રીતના ચકાસણી કરવી? અને એકચ્યુઅલી એક ગુરુનું પદ કેવું હોય છે એનો આપણા હૃદયમાં એવી ભક્તિ હોવી જોઈએ એ પદ વિશે, ખ્યાલ આવે છે? એની આપણે થોડી ચર્ચા અહીંયા કરી. હજી તો આ ટોપિક આપણો 15-1 ગાથાઓ ચાલવાનો છે, ખ્યાલ. હજી અત્યારના એ વિપરીત સાધુઓનું સ્વરૂપ બતાવી રહ્યા છે શરૂઆતમાં. જેમ જેમ આગળ જશે એમ એમ પછી વાસ્તવિક મુનિરાજ કેવા હોવા જોઈએ અને એની ભક્તિ આદિનું સ્વરૂપ આપણને આવશે. આ 149 થી લઈને 167 સુધી આખો વિષય છે. એટલે એક આખો યુનિટ તરીકે તમે એનો સ્વાધ્યાય કરજો તો તમને ખ્યાલમાં આવશે. ચલો ભાવાર્થ વાંચે છે આપણે. ઇસ પંચમ કાલ મે ઉત્પન્ન હોને વાલે જીવ જડ ઓર વક્ર હોતે હૈ. કેવા હોય છે? જડ અને વક્ર. પંચમ કાળમાં આપણે કહીએ કે પંચમ કાળમાં મોક્ષ ન થઈ શકે. પંચમ કાળમાં કોઈ જીવ મોક્ષમાં ન જઈ શકે. કોણે રોક્યા છે? ત્યાંથી બધું ડોર બંધ કરી દેવામાં આવે કે ભાઈ સિદ્ધ શિલાનો ડોર બંધ, હવે કોઈ અંદર એન્ટર નહીં થઈ શકે, એવું છે કઈ વ્યવસ્થા? તો અચ્છા, ચલો સમજો કે કોઈ આ જે ચારણ વૃદ્ધિધારી મુનિરાજ વિદેહ ક્ષેત્રથી ગમન કરીને અહીંયા આવ્યા, સમજો, ઇમેજિન કરો, તો એ અહીંથી મોક્ષ જઈ શકે કે નહીં? ટ્રિક ક્વેશ્ચન. એ મુનિરાજ તો ત્યાંના જન્મેલા છે, ચોથા કાળના, ખ્યાલ આવે છે? આમ તો કોઈ કાળની અપેક્ષા નથી અને ક્ષેત્રથી કોઈ કાળનો નિર્ણય થતો નથી, ખ્યાલ આવે છે? હા, જો અહીંયા આજે કહ્યું ને કે પંચમ કાળમાં જીવોના પરિણામ વક્ર હોય છે. આ પંચમ કાળના જીવો જેટલા હાર્ડન્ડ હોય છે કે એને ધર્મ ઉપદેશ એટલો ઇઝીલી પચતો નથી, અને પચે તો એટલું ઇનડેપ્થ પરિણમન કરી શકતા નથી, અને એટલે એ મોક્ષે જતા નથી, ખ્યાલ આવે? કોઈ આવી રીતના બીજા મુનિરાજ આવે તો એની જઈ શકે છે, કેમ ક્ષેત્રમાં લિમિટેશન નથી, ખ્યાલ આવે? એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણે ચોથા કાળના પુરાણ વાંચીએ ને કઈ પુરુષોમાં, તો એમને તો વાદળા આવી રીતના વિખરાયા, કોઈ વીજળી થઈ અને એનાથી વૈરાગ્ય થઈ જાય. આપણે કેટલી વાર વાદળા વિખરાતા જોયા? આપણે ન જોયા ને ક્યારે? વીજળીઓ જોઈ છે કે નહીં? જોઈ છે. તો આપણને કેમ વૈરાગ્ય નથી? ખ્યાલ આવે છે? આ જીવોના હૃદય બહુ હાર્ડન્ડ છે પંચમ કાળમાં, એટલે ઉપદેશ કે આવા વૈરાગ્યના પ્રસંગો જલ્દી ઉતરતા નથી. જે રીતના શ્રીમદજીની સ્ટોરી આવે છે કે એક મૃત્યુ જોયું એમને અંદરથી એવો વૈરાગ્ય થઈ ગયો કે ભાઈ આ જીવન તો મેં આના માટે નથી. જેમના 7 વર્ષની ઉંમર, એમના જે કોઈ ગામના વ્યક્તિ હતા, હા, તો હવે આપણે તો કેટલા જીવનમાં મૃત્યુ જોયા હશે, ખ્યાલ આવે? પણ એ જે જાતનું વૈરાગ્યના પરિણામ ઉત્પન્ન થવા જોઈએ એવા થતા એટલે નથી કેમ કે આપણા હૃદય બહુ કઠોર છે, અને જે તત્વની વાત છે ને કોમળ હૃદયના જીવોને પચે છે. કઠોળ હૃદયના જીવો હોય ને એને એ વાત સાંભળી ના, ઠીક છે બરાબર તમે કીધું સાચું છે, પણ યાર અમે તો આટલે જંજાળમાં બેઠા છે, અમે કરશું અત્યારના ક્યાં અત્યારના ટાઈમ નથી, ખ્યાલ આ જાતની પરિણતિ થાય છે. તો જો પંચમ કાળમાં ઉત્પન્ન હોને વાલે જીવ જડ ઓર વક્ર હોતે હૈ તો વે દંડ કે ભય વિના ન્યાય માર્ગ મે પ્રવર્તન નહીં કરતે. આપણે પણ જો તમે વિચાર કરો, આપણને ધર્મના માર્ગમાં બિગેસ્ટ મોટિવેશન શું છે? એક ભય છે કે અહીંયા આ કાર્ય નહીં કરીએ તો ચાર ગતિમાં ક્યાં રખડવા વયા જશું ખબર નહીં. એક બિગેસ્ટ મોટિવેશન આપણો ભય છે. એવું નથી કે અંદરથી આપણને આત્માની ખૂબ મહિમા છે, અંદરથી જાણે સુખનો આમ તાલાવેલી છે કે ના ના જલ્દી પ્રાપ્ત કરીએ, એવું છે? એવું હોવું જોઈએ પણ હજી સુધી નથી. વાસ્તવિકતા તો એવું છે ને, તો એવી અંદરથી જે તાલાવેલી થાય એ ખરા માર્ગે પહોંચી શકે છે. પણ આ પંચમ કાળમાં તો મેજોરિટી જીવોનું આવું હોય છે. તો જો દંડ કે ભય વિના ન્યાય માર્ગ મે પ્રવર્તન નહીં કરતો, કાનૂન કા પાલન નહીં કરતે, તથા લોક પદ્ધતિ મે રાજા દંડ દેતે હૈ, રાજા દંડ દેને વાલે હૈ, ઓર ધર્મ પદ્ધતિ મે આચાર્ય દંડ દેને વાલે હૈ. ધર્મ પદ્ધતિમાં કોઈ રાજા આવી દંડ આપતા નથી. યહાં રાજા ધન કે પ્રયોજન કી પૂર્તિ હેતુ હી ન્યાય કરતે હૈ, લેકિન મુનિરાજો કે પાસ ધન નહીં હોતા ઇસલિયે વે રાજા ઉન પર શાસન નહીં કરતે. इसलिए मुनि जैसी चाहे वैसी प्रवृत्ति करते हैं. मुनिराजों ने जो प्रवृत्ति जो इनकी चाले छे इन्हें अनुशासन में रखना कौन? उपचार की तो आचार्य होगा. वास्तविक रीते तो पोते स्वयं पर उपचार की आचार्य संघ की जो परंपरा छे ए जातनी ए इनकी परंपरा होय छे, तो एमां कई राजा आदि एमां अवसान नहीं. आचार्य तो विनय के लोभी हो गए हैं. વર્તમાનમાં સિચ્યુએશન શું છે? આચાર્ય ભગવાનમાં પણ એવું જોવામાં આવે છે, તો પછી મુનિ સંઘનું એવું સાચું સ્વરૂપ ક્યાંથી જોવામાં આવે? ઇસલિયે વે મુનિઓ કો દંડ નહીં દેતે. અતઃ મુનિ ભય રહિત સ્વચ્છંદ હો ગયે હૈ. કોઈ વિરલે મુનિ હી યથાર્થ ધર્મ કા સાધન કરને વાલે. જો વાસ્તવિકતાથી વિચાર કરો તો આપણને જે કુંકુંદ આચાર્ય આદિ મળ્યા, અમૃતચંદ્ર આચાર્ય આદિ મળ્યા, એ બહુ વિરલ છે. આવા સંયોગો મળવા બહુ બહુ રેર છે. બાકી તો કેટલાય મુનિરાજો થયા 2000 વર્ષોમાં. તમે આમ આંગળીના વેઢા પર ગણવા જાઓ તો કેટલા નામ ગણી શકો? 5-10 નામથી વગર આપણે ગણી ન શકીએ. ચલો 20 નામ ગણી શકીએ, પણ એનાથી વધારે તો મુનિરાજ થયા હશે કે નહીં? જ્યારે ભદ્રબાહુ સ્વામીના 12000 મુનિરાજ એ સંઘમાં, તો એમના કોઈ નામ નથી, કાંઈ નથી. મુનિરાજ મુનિદશા તો એવી હોય કે અરે જેને એક વિકલ્પ પણ એને બોજો છે તો હું મારું નામ કંઈક કરીને જાઉં, એમની તો એમને એવી ક્યાં ઈચ્છા છે જ. મેજોરિટી આપણા જે શાસ્ત્રો છે ને એમાં કોઈ લેખકનું નામ જ નથી, લેખકનું નામ જ નથી. જે રીતના સમય સારજી છે, પ્રવચન સારજી છે, એમાં હું કુંકુંદ આચાર્યને લખીને જાઉં છું એવું કંઈ છે જ નહીં, મેન્શન જ નથી. તો કુંકુંદ આચાર્ય લખ્યું ખબર કેવી રીતે પડે? પાછળના આચાર્યોએ લખ્યું કે અરે કુંકુંદ મુનિરાજ થઈ ગયા એવા મહાન મુનિરાજ જેમણે આ બધા શાસ્ત્રોની રચના કરી. ખ્યાલ આવે ને? એ તો ખબર જ ના પડે કોણ. આપણા મુનિરાજ એવા હોય છે કે જેમને કોઈ યશ, કોઈ કીર્તિ, એમનું કોઈ નામ વધે, કોઈ માન, એનો કોઈ લોભ નથી. એટલે એમને તો વિકલ્પ આવ્યો કે ભાઈ હું જેવો આનંદ ભોગવું છું એવો અન્ય બધા વિશ્વના બધા જીવો એવો ભોગવો, તો એમને વિકલ્પ આવ્યો કે જરા કંઈક લખીને મૂકી નવાય આજે. એમને એવો વિકલ્પ નથી કે આજે હું લેગસી મૂકીને જાઉં, 2000 વર્ષ પછી મને અહીંયા પાર્લા મંદિરમાં મારું નામ કોઈ યાદ કરે, એવો એમને કોઈ વિકલ્પ નથી. ખ્યાલ આવે ને? મુનિ દશા તો આવી હોય છે. એટલે આપણે પણ જો સાચા જૈન બનવું હોય, સાચા મુમુક્ષુ બનવું હોય, ધાર્મિક ધર્મના સાચા રસ્તે ચાલવું હોય, તો સાચો માર્ગ શું છે? કે સૌથી પહેલું તો પોતાના આત્માની મહિમા વધારો. આ હું આત્મા છું એવો નિર્ણય કરો. સૌથી પહેલામાં પહેલું કરવા યોગ્ય કાર્ય એ છે. આટલા શાસ્ત્રો વાંચો, આવી રીતનું દર્શન પૂજન કરો, આટલી જાત્રાઓ કરો, એ નહીં. પહેલામાં પહેલું કાર્ય હું આત્મા છું એવો નિર્ણય કરો, અને એ આત્મા આગળ મોક્ષ માર્ગના રસ્તા પર કેવી દશામાંથી પાસ થાય છે એની અંદરમાં એ જે એમ કીધું ને પહેલા કે ધૂનમાં છે જીવ, તો મસ્ત કે હું આત્મા છું એવી એની અંદરની ખુમારી છે, તો એવી દશામાં એ કેવી રીતના આગળ વધીને મોક્ષ સુધી પહોંચે છે એ માર્ગને સમજો અને એ માર્ગ પર પ્રવર્તન કરો. એ જ એકમાત્ર કરવા યોગ્ય કાર્ય છે. બાકી આપણે વિચાર આવે ને ઘણી વાર કે ભાઈ આ જૈન ધર્મ તો આપણે એટલા માઇનોરિટી છે, એમાં પણ આટલા 18,000 વર્ષ સુધી કેવી રીતના ટકશે, આ બધા ઉપદેશો આદિ કેવી રીતના આગળ પહોંચશે. જો એ પહોંચશે આટલા અનાદિકાળથી જૈન ધર્મ છે ને અનંતકાળ સુધી રહેવાનો છે, એના વિકલ્પમાં અટવાઈને પોતાનો ભાવ બરબાદ ન કરો. પોતે તો હું આત્મા છું એવો નિર્ણય પહેલામાં પહેલો કરીને આ મોક્ષ માર્ગ પર આગળ વધવું એ જ આપણું કર્તવ્ય છે. ચાલો જીવાણી સ્થિતિ લઈએ. એ જ નવાણી ભારતી તો જપો દિને જો તેરી શરણા રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો સો વાણી મન સકનો સદા દે તું. બોલો જીવાણી માતનો અનંત કૃપા નિધાન શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.